હું કહેવાય જઈ રહ્યો છું, આ મહિનામાં અનેક અનેક લીલાઓ, આ મહિનો ઉત્સવોથી ભરેલો છે, અને આવા પવિત્ર મહિનામાં આ ભાગવત કથાનું આયોજન જીવનનો એક બહુ મોટો લાવો છે. આમ જોવા જઈએ તો આ મહિનો જે છે સમસ્ત વૈષ્ણવોએ વૃંદાવનમાં જઈને ગાળવો જોઈએ. આજે વૃંદાવનમાં હજારો હજારો દેશ વિદેશથી લોકો આવે છે ગોકુળ વૃંદાવનમાં, અને આ કાર્તિક દામોદર મહિનામાં એ વૃંદાવન અને ગોકુળનો લાભ લે છે. હું પણ અત્યારે વૃંદાવનમાં જ હોત, પણ ભક્તો કે છે ને કે ઊંટ, આપણે કહાવત છે ને કે ઊંટ મરે પણ મારવાડ સામે અવશ્ય જોવે, એમ મારું ફાઇનલ હતું મારે વૃંદાવનમાં રહેવાનું. મને ઘણા લોકોએ ત્યાં બ્રજમંડળમાં મારા પ્રવચન કથા બધું ફિક્સ હતું, પણ મરતા મરતા ઊંટ મારવાડ સામે જોવે, આખીર હું તો છું તો સૌરાષ્ટ્રનો જ ને. ભારતમાં અનેક જગ્યાએ કથા કરી, પણ જ્યારે વિનુભાઈ અને વાલજીભાઈએ ગુજરાતમાં કથા કરવાનું કીધું, હૃદયમાં એક વિકલ્પ હતો વૃંદાવનમાં જાઉં કે કથા કરું, પણ ભગવાને અંતરથી એક અવાજ દીધો કે જો હૃદયમાં ભાવ હોય અને શુદ્ધ ચિત્તથી જો કથા થતી હોય તો ગોકુળ મથુરા ને વૃંદાવન ગારિયાધારમાં પ્રકટ થઈ જશે. જવાની જરૂર નથી, પણ હૃદયથી અને શુદ્ધ પ્રેમ ભાવથી આ કથાને સાંભળવી જોઈએ. આ ગારિયાધારને આવતા 7 દિવસમાં ગોકુળ અને વૃંદાવન બનાવવાનું છે. માટે આ નિર્ણય ગારિયાધારમાં કથા કરવાનો, ભાગવત કથા બોલવા જઈ રહ્યો છું, પણ એક વસ્તુ તમને કહી દઉં, વાસ્તવમાં આ કથા બોલવાનું કાર્ય માત્ર કૃષ્ણનું છે. આ સંસારનો કોઈ જીવ ભાગવત અને ભગવાન ઉપર બોલી ન શકે, કારણ કે કેટલું બોલશે, ભગવાન અનંત છે, ભગવાનની લીલા અનંત છે. હરિ અનંત હરિ કથા અનંતા, ગોસ્વામી તુલસીદાસજી કહે છે, ભગવાનનું એક નામ જ છે અનંત, અનંત શેષ, એમની અનંત અનંત ફેણથી અનંત કાળથી એ ભગવાન અનંતની કથા સંભળાવી રહ્યા છે, પણ આજ સુધી શેષ નથી કરી શક્યા. તો આપણે આ એક મુખથી ભગવાનની કથા શેષ ન કરી શકીએ. કોઈ યોગ્યતા નથી આ સંસારનો જીવ આ ભાગવત કથા અને ભગવાન ઉપર કાંઈ બોલી શકે. રાય રામાનંદ ચૈતન્ય મહાપ્રભુને કહે છે,
મોર મુખે વક્તા તુમિ, તુમિ હવો શ્રોતા. મોર મુખે વક્તા તુમિ, તુમિ હવો શ્રોતા. અત્યંત રહસ્ય સુન સાધનેર કથા.
તત્વની વાત કરું ને તો સાચી વાત તો એ છે, મોર મુખે વક્તા તુમિ, મારા મુખેથી જે કાંઈ પણ શબ્દ નીકળી રહ્યો છે મારું ખાલી મુખ છે, વક્તા સાક્ષાત કૃષ્ણ છે. ભાગવત ઉપર બોલવાની કોઈ યોગ્યતા નથી, ભગવાન બોલી રહ્યા છે, હું તો માત્ર એક સ્પીકરનું કામ કરી રહ્યો છું. અને વાસ્તવમાં આ જ શ્રેષ્ઠ વિધિ છે. અહીંયા જે કથા થવા જઈ રહી છે એની વિશેષતા, વાસ્તવમાં આ પ્રવચન કરવાનું કામ ભગવાનનું છે, ભગવાન જ માત્ર પ્રવચન કરી શકે. અને આ ભાગવત ઉપર જો આપણે આપણા વિચારો કરીએ ને, આપણા વિચારો ભાગવત ઉપર નાખીએ તો એ ખબર છે કેવું થાય, એક બહુ સુંદર ઘરેણું હોય, માતાઓ પહેરે ને ગળામાં મંગળસૂત્ર કે ચેન કે દોરા, એ બહુ સુંદર ઘરેણું હોય અને એને રિપેર કરવા માટે કોદાળી વાપરવામાં આવે, તો એ ઘરેણાની સ્થિતિ કેવી થાય? એવી જ ભાગવત ઉપર જો આપણે આપણું મન અને બુદ્ધિ લગાડીએ તો એ ભાગવતની સ્થિતિ એવી થઈ જાય. માટે ભાગવત ઉપર આપણા મંતવ્ય કે આપણી બુદ્ધિ ક્યારેય યોગ્ય નહીં ગણાય. માટે ભાગવતના મુખ્ય વક્તા કૃષ્ણ છે. અને ભાગવતના મુખ્ય શ્રોતા કોણ છે જાણો છો? એ પણ કૃષ્ણ છે. તમે બધા તો કદાચ મોડા પણ આવો અને કદાચ પાછળ પણ બેઠા હો અને અમુક લોકો તો થાંભલાનો સહારો આમ હંતાઈને બેઠે, કદાચ ઊંઘ આવી ગઈ ને તો આ પ્રભુજી ખબર ન પડે, અથવા મોઢામાં માવો હોય તો ખબર ન પડે પ્રભુને. પણ ભાગવતના મુખ્ય શ્રોતા પણ ભગવાન કૃષ્ણ છે. બધા કરતા પેલા આવીને બેસી જાય. ભગવાનને એમની કથા સાંભળવી બહુ ગમે. આપણા બધા કરતા આ કથા સાંભળવાની ઈચ્છા ભગવાનની છે. તમે જગન્નાથજી ના દર્શન ક્યારે કર્યા છે? પુરુષોત્તમ ક્ષેત્ર જગન્નાથપુરીમાં જગન્નાથજી. આ જગન્નાથજી બીજું કોઈ નહીં, સાક્ષાત કૃષ્ણ છે. પણ એ કૃષ્ણ જગન્નાથજીનું સ્વરૂપ કેવી રીતે થયું? દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ રહેતા હતા. અનેક ઐશ્વર્ય ભોગ સમૃદ્ધ નગરી હતી દ્વારકા. 16108 તો રાણી પટરાણી. વિચાર કરો, ભગવાન શ્રી કૃષ્ણ એક વખત જો એમ કે ને મારે એક ગ્લાસ પાણી પીવું છે તો 16108 ગ્લાસ આવતા. અને આપણે 16108 વખત કયો હતા, એક વખત ગ્લાસ આવે. પણ કૃષ્ણ ઈ દ્વારકા નગરીમાં પૂર્ણ ઐશ્વર્ય સોના સોનાથી દ્વારકા બની હતી. પણ એટલું સુખ સંપત્તિ હોવા છતાં પણ કૃષ્ણ રાત દિવસ રોતા રહેતા. બલી જાઉં સદા ઇસ નૈનન પે બલિઝારી છટા પર હોતા રહું, કવિ ભૂલે ન યાદ તુમારી રાધે દિન યાત્ર યુહી મેં હોતા રહું, શ્રી રાધે હિ રાધે પુકારા કરું આંસુ સે મુખ કો ધોતા રહું, બ્રજ રાની તુમારે વિયોગ મેં દિન રાત યુહી મેં રોતા રહું, બ્રજ રાની તુમારે વિયોગ મેં દિન રાત યુહી મેં રોતા રહું. રાત દિવસ કૃષ્ણની આંખમાંથી આંસુ સુકાતા નહોતા. કારણ કે બધું હતું પણ એમની પ્રાણ પ્રિય રાધા નહોતી. રડતા 16108 રાણીઓને થયું કે આવી તે કઈ લીલા કૃષ્ણએ રાધા સાથે કરી છે કે જેનાથી યાદ કરી કરીને રડે છે. ત્યારે રોહિણીજી જે બલદેવજીની માતા, આ બધી પત્નીઓ એમની પાસે ગઈ અને પ્રાર્થના કરી, તમે અમને અમારા પતિદેવની કથા સંભળાવો. રોહિણીજીએ કીધું કે એક શરત છે, કૃષ્ણની કથા તો સંભળાવું પણ કૃષ્ણ ભૂલમાં પણ સાંભળી ન જવો જોઈએ. જો કૃષ્ણ કથા સાંભળી લેશે તો એ પાછો યોજશે ગોકુળ વૃંદાવન. કીધું કોઈ વાંધો નહીં, અમે બારી અને દરવાજા બંધ કરીને બેસીએ છીએ અને બાર સુભદ્રા કૃષ્ણની બહેનને બેસાડીએ કે કોઈને અંદર નહીં આવવા દે. કથા પ્રારંભ થઈ, બાર સુભદ્રાજી બેઠા છે અને એ સમયે બલદેવજી અને કૃષ્ણ બેઉ ત્યાં આવ્યા. સુભદ્રાને કીધું, બહેના કેમ તમે અહીંયા બેઠા છો? સુભદ્રાએ કીધું, અંદર કથા ચાલી રહી છે. કૃષ્ણે કીધું, કોની કથા ચાલી રહી છે? કીધું, ભાઈ તમારી કથા ચાલી રહી છે. અચ્છા તો ખોલ ખોલ મને અંદર જવા દે. કૃષ્ણને એમની કથા સાંભળવી બહુ ગમે. કૃષ્ણની વાત જવા દો, આપણી જ વાત લઈ લો ને. આપણે શેરીમાંથી નીકળતા હોય અને કોક વાત કરે કે ફલાણા ભાઈ તો બહુ સારા, એની વાણી તો કોયલ જેવી મધુર. આપણા વખાણ કંઈક થતા હોય, ખૂણામાં ઉભા ઉભા બે ત્રણ જણા જો વાતો કરતા હોય અને એનો સ્વભાવ તો કેટલો સારો, ગમે એટલું કામ હોય ને એ પડતો મૂકીને આપણે ઉભા રહી જઈએ કામ. એ આપણો સ્વભાવ છે. આપણી પ્રશંસા આપણા વખાણ આપણને સાંભળવા ગમે. તો આ સ્વભાવ આવ્યો ક્યાંથી? આપણે પરમાત્માના અંશ છીએ ને, એટલે આ સ્વભાવ પરમાત્માથી આવ્યો છે આપણામાં. ભગવાનને એમની કથા સાંભળવી બહુ ગમે. માટે કૃષ્ણે કીધું, બહેના અંદર જવા દે ને, કથા સાંભળવા દે. સુભદ્રાએ કીધું, ભાઈ નહીં જવા દો. હવે કૃષ્ણને તો તમે જાણો છો, બોલવામાં ચતુર, ગમે ગમે એવાને સુવડાવી દે. કીધું, બહેના ગઈ રક્ષાબંધન ના દિવસે 500 રૂપિયા આપ્યા હતા, યાદ નથી તને? હું તારો ભાઈ છું, ચલો અંદર ન જવા દે, બહારથી તો સાંભળવા દે. કીધું, કોઈ વાંધો નહીં, બહાર બેસીને સાંભળો. બારી ખોલી નાખી, વચ્ચે સુભદ્રાજી બેઠા, એક બાજુ કૃષ્ણ ને એક બાજુ બળદેવજી. અને કૃષ્ણ પોતાની કથા સાંભળી રહ્યા છે, અને એ પોતાની કથા સાંભળતા સાંભળતા એટલા આનંદમય થઈ ગયા, કૃષ્ણની આંખો મોટી થઈ ગઈ, હાથ અંદર વ્યા ગયા, પગ અંદર વ્યા ગયા. અદભુત રૂપ કૃષ્ણનું થઈ ગયું, સુભદ્રાનું, બલદેવનું. અને એ જ સમયે નારદ મુનિ ત્યાં આવ્યા. કથા પૂરી થઈ ગઈ, કૃષ્ણ પોતાની સ્થિતિમાં પાછા આવ્યા. નારદજીને કીધું, નારદજી તમે શું કરો છો અહીંયા? કીધું, તમને મળવા માટે આવ્યો છું. શું જોઈએ છે? નારદજી કે બીજું કાંઈ નથી જોતું, અત્યારે જ જેવું તમારું રૂપ થયું હતું એવા રૂપના દર્શન કળિયુગમાં આવા વાળા ભક્તો કરે એવા આશીર્વાદ આપો. ભગવાને તથાસ્તુ કીધું, અને કળિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથજીના રૂપમાં પ્રકટ થયા. કહેવાય છે કે બ્રહ્માજીનું જીવન 100 વર્ષનું છે, દ્વિપરાર્ધ. એ બ્રહ્માજીના જીવનના 50 વર્ષ સુધી ભગવાન નીલ માધવ રૂપે પૂજાય છે, અને બ્રહ્માજીના 50 વર્ષ બાદ દ્વિપરાર્ધમાં એ જ નીલ માધવ જગન્નાથજીના રૂપે ઉપસ્થિત થાય છે. તો ભગવાનને પોતાની કથા સાંભળવી બહુ ગમે, એટલા માટે જ્યારે આપણે ભાગવત કથાનું આયોજન કરીએ ત્યારે ભગવાન માટે એક આસન રાખીએ. ભગવાન સાક્ષાત કથા સાંભળવા માટે આવે, હનુમાનજી આવે. આયે હનુમાન બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું. પ્રેમ સહિત હનુમાનજી આવે છે, દેવતાઓ આવે. એટલા માટે મારા જીવનમાં તો ક્યારેય વિચાર નથી આવતો કે શ્રોતા 5 છે કે 10 છે કે 50 છે. શ્રોતા ગમે એટલા હોય, આપણને એનાથી મતલબ નથી. ભગવાન તો સાંભળે છે કથા. ભગવાન કો સુનાના હૈ, ભગવાન કો સુનાયેંગે. ઓર યદિ આપકો લાભ લેના હૈ તો લે લીજીએ. યે તો ગંગા બહેને વાલી હૈ ભગવાન કે લિયે, ઓર ઉસ બહેતી ગંગા મેં જિસકો લાભ લેના હૈ લે સકતે હૈ. ઓર કભી કભી હોતા હૈ, ગંગા કે તટ પર કોઈ પ્યાસા મર જાતા હૈ. અદભુત ગંગા, ભાગવત કથારૂપી ગંગા મુંબઈથી ચાલતી ચાલતી ગારિયાધારમાં આવી. છતાંય અમુક ગારિયાધાર ગામમાં રહેવા વાળા લોકો આ ભાગવત ગંગારૂપી કથાનો લાભ નથી લેતા. તો એ કેવું માનવામાં આવે ખબર છે? એ ગંગાના તટ ઉપર ઊભા કોઈ પ્યાસો મરી ગયો હોય એવું ગણાય. પણ ભગવાન સાંભળે છે આ કથા. પણ ભક્તો, અહીંયા જે ગારિયાધારમાં જે કથા થઈ રહી છે, આ કથા બોલવા વાળા પણ ભગવાન છે અને સાંભળવા વાળા પણ ભગવાન છે. કેવી રીતે? અહીંયા જે કથા બોલવામાં આવશે, આ કથા ભગવાન કૃષ્ણના મુખેથી નીકળેલી છે. ભગવાન નારાયણ વૈકુંઠમાં 100 કરોડ શ્લોકમાં આ ભાગવતનું આસ્વાદન કરાયું. એ જ ભગવાન શ્રી કૃષ્ણએ આ ભાગવત બ્રહ્માજીને સંભળાયું, બ્રહ્માજીએ નારદને, નારદે વેદવ્યાસજીને, વેદવ્યાસે મધ્વાચાર્ય, મધ્વાચાર્યે પદ્મનાભ, નરહરિ, અક્ષોભ્ય, જય તીર્થ, જ્ઞાન સિંધુ, વિદ્યાનિધિ. આમ પરંપરામાં ઉતરતા ઉતરતા આ ભાગવત ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજ પાસે આવ્યું, અને એ જ ભાગવત પરંપરામાં, ગુરુ શિષ્ય પરંપરામાં ભક્તિ સિદ્ધાંતના શિષ્ય એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી પાસે આવ્યું, અને એ જ પ્રભુપાદજીના મુખેથી ભાગવત આપણે અહીંયા શ્રવણ કરી રહ્યા છીએ. અલ્ટિમેટ જો જોવામાં આવે તો આ ભાગવત જે છે એ કૃષ્ણના મુખેથી નીકળી રહ્યું છે. કૃષ્ણ જ બોલી રહ્યા છે અને કૃષ્ણ જ સાંભળી રહ્યા છે. તો અદભુત મહિમા ભાગવતની. આવો આપણે ભાગવતમાં પ્રવેશ કરીએ. કહેવાય છે જ્યાં સુધી વિષય વસ્તુની મહિમા ન ખબર હોય ત્યાં સુધી એ વસ્તુ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન નથી થતી. કોઈ પણ વસ્તુની મહિમા ખબર હોવી જોઈએ. હવે શાકભાજીનો ધંધો કરતા હોય અને એને ડબલ નોન ચોકીનો હીરો દીધો હોય તો એને ખબર ન પડે કે આનો શું ભાવ છે. ગધેડાના ડોકી હીરો બાંધી દો તો ભારસ્ય વેતા નતુ ચંદનસ્ય, એ ગધેડો એ હીરાના ભારને જાણે પણ હીરાની મહિમા નો ખબર પડે ગધેડાને. જ્યાં સુધી એ વસ્તુની મહિમા ન ખબર હોય ત્યાં સુધી એની પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન નથી થતી. એવી જ રીતે જ્યાં સુધી ભાગવત પ્રત્યે ભાગવતની મહિમા આપણે ન જાણીએ ત્યાં સુધી ભાગવત પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન નહીં થાય. અને ભક્તો, ભાગવત ઉપર શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે. તમે જેટલું શ્રદ્ધાથી આ ભાગવત કથા શ્રવણ કરશો એટલો જ તમને લાભ થશે. લાભ તો થવાનો જ, શ્રદ્ધા હોય કે ન હોય, પણ જો પૂર્ણ શ્રદ્ધાથી તમે ભાગવત કથાનું શ્રવણ કરો તો પૂર્ણ લાભ થાય. શ્રદ્ધા હોવી જોઈએ અને એની જ એટલા માટે વેદવ્યાસજીએ ભાગવતના પ્રારંભમાં ભાગવતની મહિમાનું વર્ણન કર્યું છે. ભાગવતની અદ્ભુત મહિમા. અને મિત્રો, આ ભાગવતની જે મહિમા છે એ ભાગવતમાં વર્ણન નથી. ભાગવત જો પોતાની મહિમા ગાવા માંડે તો આત્મશ્લાઘાનો દોષ ઉત્પન્ન થાય. કે છે ને, બહુ સુંદર એક કહાવત છે, બડા બડાઈ ના કરે બડા ન બોલે બોલ. જે મોટો વ્યક્તિ હોય ને એ ક્યારેય પોતાની બડાઈ ન કરે. બડા બડાઈ ના કરે બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે લાખ હમારા મોલ. ગમે એટલો મોંઘો હીરો હોય પણ ક્યારેય પોતાના મોઢેથી એમ બોલે કે હું ડિલક્સ નો પીસ છું ને 1,00,000 રૂપિયા મારી કિંમત છે? ક્યારે એ ન બોલવામાં જ હીરાની મહાનતા છે. મોટો વ્યક્તિ ક્યારે પણ પોતાની પ્રશંસા પોતાના મુખેથી નથી કરતો, અને જો કોઈ વ્યક્તિ પોતાના મુખેથી પોતાની જ પ્રશંસા કરવા માંડે તો એને દોષ લાગે છે. મહાભારતમાં અનેક પ્રસંગો છે. એકવાર અર્જુને પ્રતિજ્ઞા લીધી કે મારા મને કોક ખરાબ શબ્દો કહી દે હું ચલાવી લઈશ, પણ મારા ગાંડીવને મારા ધનુષને જો કોઈ ખરાબ કીધું તો હું એને મારી નાખીશ અથવા હું આત્મહત્યા કરીને મરી જઈશ. અને એક દિવસ યુધિષ્ઠિર મહારાજે જ અર્જુનના ગાંડીવને ખરાબ ખરાબ શબ્દો કહી દીધા અને અર્જુન પોતાની આત્મહત્યા કરવા માટે તૈયાર. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, મરવું છે ને, તારે મરવું છે તો આત્મહત્યા કરવાની જરૂર નથી, તું તારા મુખેથી તારી પ્રશંસા કરવા માંડ. આત્મહત્યા કરી હોય તો કૂવામાં ન પડતા કે ગાડીના પાટા નીચે ન જતા. આત્મહત્યા કરી હોય તો પોતાની પ્રશંસા પોતાના મુખેથી કરી લેજો, મરેલો ગણાશે. બહુ સુંદર સિદ્ધાંત ઉપદેશ છે. ક્યારેય પોતાના મુખેથી પોતાની પ્રશંસા ન કરે. અમે ઘણી વખત સાંભળીએ, કોઈના ઘરે જઈએ ને તો કે આ મેં જ કર્યું, આ બધું અમે જ ઊભું કર્યું છે, આ ઓફિસ અમારી છે, આ અમારું છે, આ અમારું છે. હંમેશા બીજાની પ્રશંસા કરવી, બીજામાં ગુણ જોઈ બીજાની પ્રશંસા કરવાથી આપણું સન્માન વધે છે. ભાગવત પોતાની પ્રશંસા ક્યારે પણ નથી કરતું. ભાગવતની પ્રશંસા અન્ય પુરાણોમાં છે. પદ્મ પુરાણના 5 અધ્યાયમાં 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતની મહિમાનું વર્ણન થયું છે, અને એ પદ્મ પુરાણમાં ભાગવત મહિમા પ્રારંભ કરતા પહેલા વેદ વ્યાસજી મંગલાચરણ કરી રહ્યા છે. જેમ કથાની પ્રારંભમાં આપણે મંગલાચરણ કર્યું, એવી જ રીતે આ પદ્મ પુરાણના પ્રારંભમાં વેદ વ્યાસજી મંગલાચરણ કરી રહ્યા છે. બહુ સુંદર મંગલાચરણ.
સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમા.
વેદવ્યાસજી મંગલાચરણ કરી રહ્યા છે. ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ. મંગલાચરણનો અર્થ થાય મંગલ આચરેત ઇતિ મંગલાચરણ. કોઈ પણ શુભ કાર્યના પ્રારંભમાં ભગવાન, ગુરુ અને વૈષ્ણવોને જે પ્રણામ કરવામાં આવે છે એને મંગલાચરણ કહેવાય. મંગલાચરણનો બીજો અર્થ મમ પાપ ગલયતિ ઇતિ મંગલાચરણ. મનો અર્થ થાય મમ, અને ગલનો અર્થ થાય ગળી જવું, નષ્ટ થઈ જવું. મમ પાપ, મારા બધા પાપ નષ્ટ થઈ જાય મંગલાચરણ કરવાથી. અને મંગલાચરણ સમાપ્તિ કામો મંગલમ આચરેત. શાસ્ત્રમાં લખ્યું છે કોઈ પણ શુભ કાર્ય નિર્વિઘ્ન સંપન્ન કરવું હોય તો મંગલાચરણ કરવું જોઈએ. વેદવ્યાસજી મંગલાચરણ કરી રહ્યા છે. આ પ્રથમ શ્લોકમાં શું કરે છે મંગલાચરણમાં? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય, ભગવાન શ્રી કૃષ્ણને નમઃ, નમન કરી રહ્યા છે. વેદવ્યાસજી ભાગવત મહાત્મ્યના પ્રારંભમાં મંગલાચરણ રૂપે કૃષ્ણને પ્રણામ કરી રહ્યા છે. તો માનો વેદવ્યાસજીને પૂછવામાં આવે કે તમે જે કૃષ્ણને, તમે જેને ભગવાન માનો છો એને તમે પ્રણામ કરી રહ્યા છો, તો એની વિશે તમે અમને સંભળાવો, એ ભગવાન કેવા છે? તો કોઈ પણ વ્યક્તિનો પરિચય 3 પ્રકારે કરવામાં આવે. એક સ્વરૂપ પરિચય, એક સામર્થ્ય પરિચય અને એક સ્વભાવ પરિચય. વેદવ્યાસજી આ 3 પ્રકારના પરિચય 1 શ્લોકમાં આપી રહ્યા છે. સૌથી પહેલા વેદવ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણનો સ્વરૂપ પરિચય આપી રહ્યા છે. સ્વરૂપ અર્થાત ભગવાનનું રૂપ કેવું છે, ભગવાન કેવા દેખાય છે. કથમ ભૂતમ કૃષ્ણ, કૃષ્ણ કૈસે હૈ? તબ વેદવ્યાસજી લિખતે હૈ સચ્ચિત આનંદ રૂપાય. ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ સત, ચિત અને આનંદથી બનેલું છે. ભક્તો, આપણું જે રૂપ આપણે જોઈ રહ્યા છીએ, આ આપણું રૂપ, આપણું શરીર 5 તત્વથી બનેલું છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 મહાભૂત થી આપણું શરીરનું નિર્માણ થાય છે. પણ ભગવાન શ્રી કૃષ્ણનું શરીર શેનાથી બનેલું છે? કહેવાય છે 3 વસ્તુથી, સત, ચિત અને આનંદ. સતનો અર્થ થાય શાશ્વતતા, એક્ઝિસ્ટન્સ. સત, સત માને નિત્ય, જેનો ક્યારેય નાશ ન થાય. ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું શરીર એવું છે જેનો ક્યારેય નાશ નથી થતો, ક્યારે પણ, કદાપી. નાશમ ન અસ્તિ. ઘણા લોકો કે ને આ કૃષ્ણ ભગવાન હતા પણ હવે નથી, તો આપણે કહે શું થયું કે દ્વાપર યુગમાં આવ્યા હતા પણ પછી મરી ગયા. જો ને પ્રવાદ પાટણમાં નથી, પેલા શિકારીએ બાણ માર્યું નહીં, મરી ગયા. જે લોકોમાં અજ્ઞાન હોય અથવા અધૂરું જ્ઞાન હોય એ લોકો આવું બોલે, તત્વજ્ઞાની વ્યક્તિ ક્યારે પણ આવું નહીં બોલે. કારણ કે એક શિકારીના બાણથી જો કૃષ્ણ મરી જતા હોય તો તમે વિચાર કરો, મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી હતા. અને મહાભારતમાં વર્ણન છે કે યુદ્ધમાં કોઈ પણ વ્યક્તિ મરતા તો પેલા સારથી મરતો, કારણ કે સામેથી બાણ આવે તો પેલા સારથી ઉપર આવે, પછી રથ ઉપર બેસવા વાળા. કૃષ્ણ ઉપર હજારો હજારો બાણ આવ્યા, કૃષ્ણને કાંઈ ન થયું અને હડી ગયેલા શિકારીના બાણથી મરી જાય કૃષ્ણ? ક્યારેય નહીં. હજુ એક વસ્તુ તમને કહી દઉં, ગીતામાં લખ્યું છે કે આત્માનો ક્યારેય નાશ નથી થતો, બધા જાણે છે. ગીતામાં બહુ સુંદર ઉપદેશ આપતા કહે છે, ન જાય તે મ્રિય તેવા કદાચિત નાયમ ભૂતવા ભવિતાવા ન ભૂયમ અજો નિત્ય શાશ્વત તોયમ પુરાણો ન હન્ય તે હન્ય માને શરીરે. આત્મા ન જાયતે, આત્માનો ક્યારે જન્મ નથી, આત્મા ન મ્રિયતે, આત્મા ક્યારે મરતી નથી. નાયમ ભૂતવા, ભૂતકાળમાં પણ ક્યારે આત્મા મરી નહોતી, નાયમ ભવિષ્ય, અને ભવિષ્યમાં ક્યારે મરશે નહીં પૂછવામાં આવે, ક્યારેય નહીં. કોઈ પણ અવસ્થામાં કે છે, નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ કરે દંતી આપો ન શોષ્યતી મારુત. આત્માને શસ્ત્ર દ્વારા કાપી ન શકાય, અગ્નિ દ્વારા સળગાવી ન શકાય, વાયુ દ્વારા સૂકવી ન શકાય અને પાણી દ્વારા પલાળી ન શકાય. વિચાર કરો ભક્તો, જો આત્માને કોઈ ન મારી શકતું હોય તો પરમાત્માને કોણ મારી શકે? આત્મા જો ક્યારે મરતો ન હોય તો પરમાત્મા કેમ મરે? ક્યારેય નહીં. માટે ભગવાન જે છે એ શાશ્વત છે, નિત્ય છે. ભગવાનનું શરીર સતથી બનેલું છે, વેદવ્યાસજી કહે છે સત. અને ભગવાનના શરીરમાં બીજું શું છે? ચિત્ત. ચિત્તનો અર્થ થાય ચેતન તત્વ. ઉદાહરણ સાથે સમજાવું તો આપણા ભૌતિક જગતમાં આ જે વીજળી છે ને, પાવર, એ ચિત્તનું કામ કરે. ગમે એટલો સારો બલ્બ હોય, ગમે એટલો સારો પંખો હોય, ટીવી હોય, ફ્રીજ હોય, એર કન્ડિશન હોય, પણ પાવર નો હોય તો? એમ ગમે એટલું સારું શરીર હોય, આંખો હોય, હાથ હોય, પગ હોય, પણ એ શરીરમાં જો ચેતના ન હોય તો એ શરીર કાંઈ કામનું નથી. અને આ સંસારના બધા જીવોને ચેતન તત્વ આપવા વાળા, ચેતનીભૂત કરવા વાળા એકમાત્ર ભગવાન કૃષ્ણ છે. માટે વેદવ્યાસજી કહે છે સત ચિત્ત, ચિત્તથી બનેલા છે. અને ત્રીજી વસ્તુ આનંદ. કૃષ્ણ આનંદથી બનેલા છે. કૃષ્ણનું શરીર સેનાથી બન્યું છે? કહેવાય છે આનંદથી. કદાચ તમને સમજવામાં તકલીફ થાય તો તમે એટલું સમજો, આપણે સાંજે ફ્રીજની ઉપર જે ફ્રીઝર હોય ને એમાં આપણે પાણી મૂકી દઈએ, સવારમાં બરફનો ગાંગડો બની જાય, એમ તમે આનંદને સાંજે ફ્રીજમાં મૂકી દો અને સવારમાં જે ગાંગડો બને એ છે ભગવાન કૃષ્ણ. આનંદના ઘનીભૂત સ્વરૂપ, જેનું સ્વરૂપ, જેનું શરીર આનંદથી બનેલું છે, મૂર્તિમાન આનંદ સ્વરૂપ. અને આનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણનો જો સંગમ થઈ જાય, જો સાથ મળી જાય તો આપણે પણ આનંદ થઈ જાય. ભક્તો, સાચી વાત તો એ છે કે જે ભગવાન શ્રી કૃષ્ણ આનંદથી બનેલા છે એ કૃષ્ણ દૂર નથી, એ આનંદથી બનેલો પરમાત્મા આપણા હૃદયમાં બેઠો છે. સાક્ષાત આનંદ આપણા હૃદયમાં છે અને એ આનંદ આપણે બહાર ગોતી રહ્યા છે. આપણે ટીવીમાંથી આનંદ ગોતી રહ્યા છીએ, આ ટીવી જોવાથી આનંદ આવશે, ફિલ્મ જોવાથી આનંદ આવશે, હોટલમાં જવાથી આનંદ આવશે, ગાડીમાં બેસવાથી આનંદ આવશે, ધન પ્રાપ્ત કરવાથી આનંદ મળશે. આપણે આ આનંદને બહાર ગોતી રહ્યા છીએ, પણ એ આનંદ આપણા હૃદયમાં છે, આપણી અંદર છે. અને એને જાણવાથી, એને સમજવાથી એ હૃદયમાંથી આનંદ પ્રકટ થાય છે. સચ્ચિત આનંદ, આ ત્રણ વસ્તુથી ભગવાનનું સ્વરૂપ નિર્માણ થાય છે. વેદવ્યાસજી સંક્ષિપ્તમાં, શોર્ટકટમાં કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરે, કૃષ્ણનું સ્વરૂપ સચ્ચિત અને આનંદથી બનેલું છે. તો મનમાં પ્રશ્ન થાય, ઠીક છે, અમુક લોકો બહુ દેખાવડા હોય પણ એનામાં શક્તિ ન હોય, તો આ કૃષ્ણમાં શક્તિ શું છે, એનું સામર્થ્ય પરિચય આપો. અમુક ખાલી રૂપકડા જોઈ કઈ કામ ન કરી શકે, તો કૃષ્ણનું સામર્થ્ય કયો? ત્યારે વેદવ્યાસજી આ જ શ્લોકમાં આગળ કહે છે, વિશ્વપત્યાદિ હેતવે. કૃષ્ણનું સામર્થ્ય, કૃષ્ણની શક્તિ કે છે વિશ્વ ઉત્પત્તિ આદિ. આદિનો અર્થ થાય પ્રલય, સર્જન, પાલન ઇત્યાદિ. આ કૃષ્ણ અને આ વિશ્વનું નિર્માણ કરે, કૃષ્ણ આ વિશ્વને ચલાવે અને કૃષ્ણ જ આ વિશ્વનો પ્રલય કરે છે. કૃષ્ણ વિશ્વના જન્મદાતા છે, વાસ્તવિક પિતા ભગવાન કૃષ્ણ. વાસ્તવમાં આ વાત જે છે ને, અંગ્રેજો સમજી ગયા પણ આપણે ન સમજ્યા. એટલા માટે અંગ્રેજોએ કૃષ્ણને ગોડ કીધા, GOD. વોટ મિનિંગ ઓફ ગોડ? GOD, ગોડ કા મિનિંગ ક્યા હૈ માનો પૂછા જાય. જી કા અર્થ હોતા હૈ જનરેટર, ઓ ફોર ઓપરેટર, એન્ડ ડી ફોર ડિસ્ટ્રોયર. જો ઈ સંસાર કો જનરેટ કરે, જન્મ દે, જો ઈ સંસાર કો ઓપરેટ કરે, ચલાએ, ઓર જો ઈ સંસાર કા ડિસ્ટ્રોશન કરે, ડિસ્ટ્રોયર, પ્રલય કરે, ઉસે ગોડ કહા જાતા હૈ, ઉસે ભગવાન કહા જાતા હૈ. અને ઈ છે ભગવાન કૃષ્ણ. તો સ્વરૂપ પરિચય આપ્યું, ત્યારબાદ વેદવ્યાજીએ સામર્થ્ય પરિચય આપ્યું, સંસારને ઉત્પન્ન કરવા વાળા, ચલાવવા વાળા, પાલન કરવા વાળા. તમે જો કૃષ્ણ આ સંસારનું પાલન કરે છે, ભગવાન વિષ્ણુ આ સંસારનું પાલન કરે, છતાંય આમ હસતા હોય અને આરામ કરતા હોય. અને આપણે ઘરમાં એક પત્ની હોય ને બે છોકરા હોય અને એનું પાલન કરવામાં ફીણ નીકળી જાય, સાંજે ઓફિસેથી ઘરે આવ્યા હોય તો એમ લાગે કે મનમોહનસિંહે આખા ભારતનો ભાર આજ માણને દીધો હશે, એટલા ટેન્શનમાં હોય, ચિંતાગ્રસ્ત હોય, સાંજે ઊંઘ ન આવે. પણ ઈ ભગવાન શ્રી વિષ્ણુ અખિલ બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડનું પાલન કરે, છતાંય આરામથી સૂતા હોય, કોઈ ટેન્શન નહીં, એને જ તો ભગવાન કહેવાય. તો ભગવાન શ્રી કૃષ્ણનું સામર્થ્ય પરિચય. ત્યારે માની લો મનમાં પ્રશ્ન થાય, અચ્છા આ કૃષ્ણ દેખાવામાં પણ સારા છે, એનામાં શક્તિ પણ બહુ છે, સ્વભાવ કેવો છે? કારણ કે અમુક લોકો દેખાવામાં સારા હોય, શક્તિ પણ હોય, પણ સ્વભાવ સારો ન હોય. તો આ કૃષ્ણનો સ્વભાવ કેવો છે? વેદવ્યાસજી સ્વભાવ પરિચય આપતા કહે છે, તાપત્રય વિનાશાય. કૃષ્ણનો સ્વભાવ કેવો છે? તાપત્રય, ત્રય તાપ, ત્રણ પ્રકારના તાપ. તાપનો અર્થ થાય દુઃખ. આ સંસારમાં આમ તો દુઃખના ઘણા બધા રૂપ છે, ઘણી બધી જગ્યાએથી દુઃખ આવે, ઘણા ઘણા રૂપ લઈને દુઃખ આવે, પણ ત્રણ પ્રકારના મૂળ દુઃખ છે, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક. આદિ દૈવી કરતા દેવતાઓ દ્વારા દુઃખ મળે, જો ને અત્યારે નથી મળી રહ્યું, ઇન્દ્ર દેવતા હું બગાડ્યું તું એનું, જ્યારે જોતો હોય ત્યારે ન આવે, અને કાંઈ કામ ન હોય વરસાદનું ત્યારે આવે. દેવતાઓ દ્વારા દુઃખ કહેતા હોય ને, અમુલો કહેતા હોય માતાજી નડે છે ને આ નડે છે ને આ નડે છે. પણ એક છે, ક્યારે એવું સાંભળ્યું કે ફલાણા ભાઈને કૃષ્ણ નડે છે? ક્યારેય નહીં. કારણ કે કૃષ્ણ બધાના પરમ પિતા છે. આદિ દૈવિક દુઃખ, દેવતાઓ દ્વારા દુઃખ મળે. અતિવૃષ્ટિ, ક્યારેક ઇન્દ્ર અતિવૃષ્ટિ કરી નાખે, ક્યારે અનાવૃષ્ટિ જોતો હોય ત્યારે વરસાદ નો આવે, ક્યારેક સમુદ્રના દેવતા, સમુદ્રનું પાલન કરવા માટે ભગવાને વરુણ દેવતાઓને નિયુક્ત કર્યા છે. એ વરુણ દેવતા સમુદ્રની સીમાથી થોડાક બહાર આવી જાય તો સુનામી થઈ જાય, લાખો લોકો મરી જાય, પૂર આવી જાય. ધરતી માતા થોડીક હલે, ભૂકંપ કચ્છમાં 96માં હજારો લોકો. દેવતાઓ દ્વારા દુઃખ મળે. આદિ ભૌતિક, આ સંસારમાં આદિ ભૌતિક એટલે આપણા જ પરિવારજનો દ્વારા આપણને દુઃખ મળે. તમે બહુ બહુ વિચાર કરો ને તો આપણને દુઃખ આપવા વાળા બીજે કઈ નથી બેઠા, આપણા ઘરમાં જ બેઠા છે. ચાણક્ય પંડિત કહે છે કે આપણા જ સ્વજન આપણને જે દુઃખ આપે છે એટલું દુઃખ પાકિસ્તાન વાળા નથી આપતા. આપણા જ સ્વજનો, કારણ કે શરીરે અરી પ્રહરતી સ્વજન હૃદયસ્તુ વા. શત્રુ હોય ને એ તો શસ્ત્રથી વાર કરે, માલો ગોળી મારી દે કે ચપ્પુ મારી દે, એ તો હોસ્પિટલમાં જઈને બરોબર થઈ જાય. પણ સ્વજનનો જે વાર હોય ને એ તો હૃદયમાં લાગી જાય, જીવનભર સુધી એમાં રૂજ ના આવે. સ્વજનો દ્વારા દુઃખ, અને એવા સ્વજનો માટે લોકો ભક્તિ ન કરે. આપણે કહીએ ને કે તમે હરે કૃષ્ણ જપો, ભગવાનનું નામ લ્યો, તો કે અમારો સમાજ શું કહેશે? જોઈ લીધો તમારો સમાજ, સમાજ સમાજને કારણે લોકો ભક્તિ નથી કરતા. એ સમાજ શું કામમાં આવે? એક સંતે બહુ સુંદર કીધું છે કે આપણો સમાજ જે દિવસે આપણને હાથીની અમાડી ઉપર બેસાડે ત્યારે સમજી લેવું પાછળ પાછળ ગધેડું આવતું હશે. આજે હાથી ઉપર તો કાલે ગધેડા ઉપર, આજે પ્રશંસા તો કાલે દોષ. તમે રસ્તા ઉપર ચાલતા ચાલતા જાઓ, જો તમારી આંખો નીચી કરી ચાલો ને તો સમાજવાળા કહેશે કાંઈક ખોટું કર્યું છે. નગર આની આંખ ક્યારે નીચી ન હોય, અને એ સાંભળીને જો તમારી આંખો ઉપર કરીને ચાલો તો એ જ સમાજવાળા કહેશે કે જો અહંકારની મૂર્તિ થઈ ગયો છે, અમારી હામુય નથી જોતો, કેટલો અહંકારી છે, આંખો ઉપર રાખીને ચાલે છે. એ સાંભળીને તમે જો આંખો સીધી રાખીને ચાલો તો એ સમાજવાળા કહેશે જો આની આંખો બગડી છે, હવે બેનો દીકરી ઉપર આંખો નાખે છે. આ સાંભળી જો તમે તમારી આંખોને ફોડી નાખો તો એ જ સમાજવાળા કહેશે કરેલા કર્મના ભોગવી રહ્યો છે. આ છે સમાજ. સમાજ દ્વારા દુઃખ મળે. આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક. ત્રીજી પ્રકારનું દુઃખ છે મન દ્વારા. આપણું મન આપણને દુઃખી કરે. પણ કહેવાય છે જો કોઈ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં વયો જાય તો એ વ્યક્તિ આ ત્રણેય પ્રકારના દુઃખોથી મુક્ત થઈ જાય. આ ત્રણેય પ્રકારના દુઃખ એના જીવનમાં રહેતા નથી. તમે કહેશો ઉદાહરણ પ્રમાણ, પ્રમાણ જો ત્રેતાયુગમાં ભગવાન રામનું રાજ્ય. ગોસ્વામીજી રામાયણમાં લખે છે દૈવિક દૈહિક ભૌતિક તાપા રામ રાજ્ય કા હું નહીં વ્યાપા. ભગવાન રામચંદ્રનું રાજ્ય કોઈ પણ પ્રકારનો દૈવિક દૈહિક ભૌતિક આ તાપ નહોતો. ખેડૂત ઇન્દ્ર દેવતાને આદેશ આપતા, ઓર્ડર કરતા કે મારા ખેતરમાં આ તારીખે આટલો વરસાદ પડવો જોઈએ, ઇન્દ્ર એના ખેતરમાં એ તારીખે એટલો જ વરસાદ વરસાવતા, અને સમુદ્ર રત્નના ભંડાર કિનારા ઉપર લાવીને છોડી દેતા, બસ લઈને પહેરવાની જરૂર હતી. અને કોઈ પણ રોગ નહીં, દુઃખ નહીં, બધા સુખી રામ રાજ્યમાં. એમ જો ભગવાન શ્રી રામ કે કૃષ્ણની શરણમાં જઈએ તો આપણે ત્રણેય તાપથી, ત્રણેય પ્રકારના દુઃખોથી મુક્ત થઈ જઈએ. આ છે ભગવાનનો સ્વભાવ પરિચય. કેટલો સુંદર સ્વભાવ છે ને, કે જેની શરણમાં જઈએ એ આપણને દુઃખોથી મુક્ત કરી દે. અને આ ગામની શરણમાં જઈએ તો આપણે આપણું દુઃખ લઈને કોઈની શરણમાં જઈએ ને કે મારે આ દુઃખ છે, મન લોકો કે ને અમારે આટલા રૂપિયા જોતા છે આપણને, તો એનું દુઃખ ગાવા માંડે. અત્યારે તો મંદી છે, બરાબર ચાલતું નથી, ઓલો રોતો રોતો આવ્યો હોય ડબલ તો આ રોવા માંડે. આ છે આપણો સ્વભાવ. પણ કૃષ્ણનો સ્વભાવ, તમે કેટલું પણ દુઃખ એની પાસે લઈને જાઓ તમારું બધું દુઃખ હરી લેશે. એટલા માટે તો શિવજીએ રામાયણના પ્રારંભમાં લખ્યું છે ને,
મંગલ ભાવન અમંગલ હારી, મંગલ ભાવન અમંગલ હારી,
ભવન અમંગલહારી. બહુ સુંદર શિવજીએ રામાયણના પ્રારંભમાં મંગલાચરણ કરતા લખ્યું છે. ભગવાન રામ અને કૃષ્ણ કેવા છે? મંગલ ભવન, મંગળના ભવન છે, અને અમંગલ હારી, અમંગળોને હરવા વાળા છે. હે દશરથના પુત્ર, અમારી ઉપર દ્રવિત થાઓ, અમારી ઉપર કૃપા કરો. તો ભગવાન શ્રી કૃષ્ણના સ્વભાવ પરિચય, રૂપ પરિચય અને સામર્થ્ય પરિચય આપતા કહે છે કે આવા ભગવાન શ્રી કૃષ્ણને શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, આવા શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. જો વિચાર કરવામાં આવે તો વેદવ્યાસજી કૃષ્ણની આગળ શ્રી શબ્દ લગાડી રહ્યા છે. શ્રી શ્રી કૃષ્ણનો અર્થ શું થાય? શ્રીનો અર્થ થાય લક્ષ્મીજી, અને શ્રીનો બીજો અર્થ થાય રાધારાણી. તમે ક્યારે બરસાનામાં ગયા હો તો ત્યાં રાધાને શ્રીજી કહેવામાં આવે છે, શ્રીજી. તો શ્રી કૃષ્ણાય અર્થાત રાધા કૃષ્ણાય નુમઃ, હું રાધા કૃષ્ણને પ્રણામ કરું છું. વાસ્તવમાં કૃષ્ણ સાથે રાધાને પ્રણામ કરવા અત્યંત જરૂરી છે. ઘણા જ લોકો પ્રશ્ન ઉઠાવે કે કૃષ્ણ સાથે રાધાનો વિગ્રહ શા માટે? કૃષ્ણની પત્ની તો રૂકમણી હતી, સત્યભામા હતી, જામવતી હતી, કૃષ્ણ સાથે રાધા કેમ? જો લીલામાં તમે જુઓ તો રાધા અને કૃષ્ણના વિવાહ નથી થયા, તો લોકો દાવો કરે, કૃષ્ણ ઉપર દોષારોપણ કરે. આનું કારણ અજ્ઞાન છે. વાસ્તવમાં બની શકે પ્રકટ લીલામાં ભગવાન શ્રી કૃષ્ણએ રાધા સાથે વિવાહ ન કર્યા હોય, પણ રાધા અને કૃષ્ણ નિત્ય જગતના નિત્ય પ્રેમી છે. આ જે જગત છે ને, આ જગત ભૌતિક જગત છે, ટેમ્પરરી. આ ભૌતિક જગતની પરે એક આધ્યાત્મિક જગત છે જે નિત્ય છે, જેનો ક્યારેય નાશ નથી થતો. વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણ એ નિત્ય જગતમાં રહે છે. એ નિત્ય જગતમાંથી ક્યારેક ક્યારેક આ ભૌતિક જગતમાં આવે, લીલા કરે અને પછી પાછા આવી જાય. તો એ નિત્ય જગતના રાધા અને કૃષ્ણ પતિ પત્ની છે, અને રાધા અને કૃષ્ણ એ નિત્ય જગતમાંથી અમુક વર્ષો માટે ભૌતિક જગતમાં આવ્યા. બની શકે કે અહીંયા ભૌતિક જગતને પ્લેટફોર્મ બનાવી, એક સ્ટેજ બનાવી એમણે 125 વર્ષ સુધી લીલા કરી, અને લીલા દરમિયાન એમના વિવાહ ન થયા. પણ તત્વથી જોવામાં આવે તો રાધા અને કૃષ્ણ પતિ પત્ની છે. અને જો ગુહ્ય લીલાનું દર્શન કરવામાં આવે તો રાધા અને કૃષ્ણના પ્રકટ લીલામાં પણ વિવાહ થયા છે. એકવાર નહીં, બે વાર. એકવાર પૂર્ણમાસીએ વિવાહ કરાવ્યા, અને બીજી વાર સાક્ષાત બ્રહ્માજીએ ભાંડીર વનમાં રાધા અને કૃષ્ણના વિવાહ કરાવ્યા છે. માટે રાધા અને કૃષ્ણનો વિગ્રહ સાથે રાખવામાં આવે અને સાથે પ્રણામ કરવામાં આવે. હજુ એક પ્રશ્ન થાય કે વેદવ્યાસજી રાધા કૃષ્ણ કહી રહ્યા છે, કૃષ્ણ પહેલા રાધાનું નામ લઈ રહ્યા છે. આ સંસારમાં પત્નીનું નામ પતિ પછી લાગે, પણ રાધાનું નામ કૃષ્ણ પહેલા લાગી રહ્યું છે. તમે જો જેટલા પણ મંદિર હોય, રાધા ગિરિધારી, રાધા ગોપીનાથ, રાધા શ્યામ સુંદર, પેલા રાધા પછી કૃષ્ણ, એનું કારણ શું છે જાણો છો? સર્વ સિદ્ધાંત સાર માત્ર જો એક વાક્યમાં કહી દઉં ને, તો કૃષ્ણ પેલા રાધાનું નામ એટલા માટે લગાડવામાં આવે છે કે રાધા કે બિના કૃષ્ણ આધા હૈ, આધા હૈ. કૃષ્ણે જયારે ગોવર્ધન પર્વત ધારણ કર્યો ત્યારે કૃષ્ણના સખાઓ આ વાત કરે છે કે કૃષ્ણ તું બહુ હવા ન કરતો. હા, સખાઓ તો કહી શકે ને, આપણે તો દાસ છીએ કૃષ્ણ, પણ એના સખાઓ તો કે કૃષ્ણ તે કઈ મોટું કામ નથી કર્યું. કછું માખન કો બલ વધો, કછું ગોપન કરી સહાય. ત્યાં જે ગોવર્ધન ધારણ કર્યો છે એમાં તારી શક્તિ નથી, આ તો ગામનું માખણ ખાય ખાય, અમારા ઘરનું માખણ ખાઈને તારી શક્તિ વધી છે. કછું માખન કો બલ બધો, અને કછું ગોપન કરી સહાય, અને કઈક અમે અમારી મહેનતથી લાકડી ટકાવી રાખી છે. અને જવા દે, માખણ અને અમારી લાકડી તો દૂર રહી, જો રાધાની કૃપા ન હોત ને તો આ કામ તું ક્યારેય ન કરી શકે. કારણ કે શ્રીમતી રાધા રાણી કી કૃપા સે તુને ગિરિવર લિયો ઉઠાય, રાધાની કૃપાથી તે ગિરિવર ધારણ કર્યો છે. રાધા કૃષ્ણની પ્રિયા છે, માટે કૃષ્ણ આપણી ઉપર કૃપા કરે ન કરે એમાં માની લો સંદેહ છે, પણ રાધા જે છે ને એ માં સમાન છે. તમે ઘરે પણ જોતા હશો, આપણા પિતાને આપણી ઉપર દયા આવે કે ન આવે, પણ માને તરત દયા આવી જાય. એમ કૃષ્ણ આપણી ઉપર કદાચ કૃપા ન કરે, પણ રાધાનું નામ જો આપણે પેલા લઈશું, રાધા દ્વારા જો કૃષ્ણને આપણે પ્રણામ કરશું, તો નિશ્ચિત રાધા રાણીની કૃપાથી આપણને કૃષ્ણ મળશે. માટે શ્રી કૃષ્ણાય, રાધા કૃષ્ણાય વયમ નુમઃ. વયમ નો અર્થ થાય અમે બધા, બહુવચન. અહીંયા અહમ શબ્દ નથી લખ્યો, વયમ. વેદવ્યાસજી એમના જેટલા પણ શિષ્ય છે, દેશ પ્રદેશ વિદેશ, આ બધા શિષ્યોને એક સાથે લઈ ભગવાનને પ્રણામ કરી રહ્યા છે. ગુરુદેવ જ્યારે ભગવાનને પ્રણામ કરે ત્યારે પોતાના શિષ્ય માટે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમે મને અને મારા શિષ્યોને ભક્તિ પ્રદાન કરો. વેદવ્યાસજી નમઃ પ્રણામ કરી રહ્યા છે. વાસ્તવમાં વેદવ્યાસજી આ ભાગવત મહાત્મ્યના પ્રથમ શ્લોકમાં આપણને શીખવાડે છે કે આપણે ભગવાનને પ્રણામ કરવા જોઈએ, નમસ્કાર કરવા જોઈએ. જીવનના કોઈ પણ કાર્યની શરૂઆતમાં, કોઈ પણ દિવસની શરૂઆતમાં, કોઈ પણ નવા વર્ષની શરૂઆતમાં કે બિઝનેસ શરૂ કરતી વખતે ભગવાનને પ્રણામ અવશ્ય કરવા. નમન અને સુમન આ બંનેથી ભગવાન પ્રસન્ન થાય છે. નમન, સુમન નો અર્થ થાય ફૂલ. ભગવાનને સુમન અર્પણ કરી જો નમન કરશો, ભગવાન પ્રસન્ન થઈ જશે. મહાભારતમાં તો અહીંયા સુધી કીધું છે કે કૃષ્ણના ચરણોમાં ભાવ કુભાવ અનખ આલસું હું, ગમે એવો ભાવ હોય અને કદાચ ચાલતા ચાલતા પડી ગયા હોય અને સામે ભગવાન કૃષ્ણની મૂર્તિ હોય, એવી રીતે પણ જો કૃષ્ણના ચરણોમાં તમે પ્રણામ કરો તો એ પ્રણામ કરવાનું ફળ કેટલું? 10 અશ્વમેઘ યજ્ઞ જેટલું. કળિયુગમાં અશ્વમેઘ યજ્ઞ ન થઈ શકે, છતાં પણ એ 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ કૃષ્ણના ચરણોમાં એકમાત્ર પ્રણામ કરવાથી મળી જાય. છતાં વેદવ્યાસજીનું મન માન્યું નહીં, એટલે એ મહાભારતના શ્લોકમાં આગળ લખે છે, 10 અશ્વમેઘી પુનરેતી જન્મ. 10 અશ્વમેઘ યજ્ઞ કરવા વાળાનો જન્મ ફરીથી આ સંસારમાં થશે અને ફરીથી જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં ફસી જશે. 10 અશ્વમેઘી પુનરેતી જન્મ. પણ જો કોઈ વ્યક્તિ એક વાર પણ કૃષ્ણના ચરણોમાં પ્રણામ કરી લે, કૃષ્ણ પ્રણામી ને પુનર્ભવાય, એ કૃષ્ણના ચરણોમાં પ્રણામ કરવા વાળો વ્યક્તિ આ સંસારમાં ફરીથી ક્યારેય નથી આવતો, એ ભગવાનના ધામને પ્રાપ્ત થઈ જાય છે. એક વાર નમન કરવાથી ભગવત ધામ પ્રાપ્ત થઈ જાય માટે ભગવાનને પ્રણામ કરી રહ્યા છે વેદવ્યાસજી. અને પ્રણામ કર્યા બાદ વેદવ્યાસજી ભાગવત મહાત્મ્ય પ્રસંગને આગળ વધારે છે. કથા પ્રારંભ કરતા કહે છે, નૈમિષારણ્ય ક્ષેત્રમાં અનેક ઋષિ મુનિઓ ઉપસ્થિત થયા અને એ બધા ઋષિ મુનિઓમાં શ્રેષ્ઠ ઋષિ મુનિ જેનું નામ શૌનક ઋષિ હતું. શૌનક ઋષિ કેવા હતા? કથામૃત રસા સ્વાદ કુશલઃ. કથારૂપી અમૃતનું આસ્વાદન કરવામાં કુશળ શ્રોતા હતા. જો શ્રોતાઓમાં પણ કુશળતા હોવી જોઈએ, સાંભળવામાં પણ કુશળતા હોવી જોઈએ. અમુક લોકો ઘણી બધી પ્રકારના શ્રોતાઓનું વર્ણન ભાગવતમાં થયું છે. અમુક લોકો જે ઉત્કૃષ્ટ શ્રોતા હોય ને, એ માછલી જેવા હોય, માછલી ક્યારેય પલક ન ઝબકાવે. એમ અમુક શ્રોતાઓ આંખ ખુલ્લી રાખી એક ધ્યાને સાંભળતા હોય, તો અમુક લોકો શ્રોતા નહીં સૂતા હોય. અહીંયા કથા ચાલુ થઈ નથી, ત્યાં ઊંઘ ચાલુ થઈ નથી. અને જેવું ભાગવત મહાપુરાણ કે જય બોલે, હરિહર નો સાધ પડે એટલે ત્યાં ઊંઘ ઉડે. તો એક મીન શ્રોતા જે ક્યારેય પલક ન ઝબકાવે, એક સૂતા હોય, અને ઉત્કૃષ્ટ પ્રકારના શ્રોતા શુક જેવા હોય, પોપટ જેવા. તમે જો પોપટને કોઈ પણ શબ્દ કહો ને, એ શબ્દ રિપીટ કરે, પહેલા તો તમારું બોલેલું સાંભળી લે અને પછી એને ફરીથી બોલે, એમ સૌથી સારા શ્રોતા એને કહેવાય જે અહીંયા કથામાં એક ધ્યાનથી સાંભળે અને પછી જે સાંભળ્યું હોય એ બીજાને સાંભળે.